हेलो स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री घनश्याम महाराज श्री नारायण मुनि देव श्री बाल कृष्ण लाल श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री रामचंद्र भगवान श्री कष्टभंजन देव ओ नमः पार्वती पतये हर हर श्रूयतां देवदेवेश
स्वामी नारायण
स्वामी नारायण प्रभु
त्वदीये नाम
त्वदीये नावधानिन
कथयिष्ये
कथयिष्ये शुभा श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभु
વર્ણન કરે છે પરીક્ષિત બાલકૃષ્ણ વિદ્યા ભણીને પાછા મથુરાની અંદર આવ્યા છે. વિદ્યા ભણીને આવ્યા પછી પરમાત્મા સતત ઉદાસ રહ્યા કરે છે. ઉદ્ધવાદિક મનોમય વિચાર કરી રાખે કે કૃષ્ણ ઉદાસ કેમ રહેતા હશે. પૂછવાની ઈચ્છા થાય છે પણ કોઈ પૂછી શકતું નથી. ક્યારેક જમતા હોય, જમતા જમતા ઊભા થઈ જાય, હા રંગવેણી, હા માધવી, હા પ્રભાવતી બોલી ઉઠે. ઉદ્ધવજી મનોમય વિચાર કરે કે પરમાત્માના હૃદયમાં સ્થાન કોણે જમાવ્યું હશે, આ તત્વ કોણ હશે જે નિત્ય પરમાત્મા સંભાળે રાખે છે, હશે કોણ આયા. પૂછવાની ઈચ્છા થાય છે પણ પૂછતા નથી. દ્વારકેશ પણ કાયમને માટે જ્યારે રોંઢાનું સમાર થાય, 5 વાગ્યાનો સમય થાય, મહેલની અગાશી ઉપર જાય, મહેલની અગાશી ઉપર ચડીને ગોકુળ સામે જોઈ રાખે. ગોકુળ સામે જોઈને પ્રભુને આંખોમાં જ આંસુ ભરાય છે. અરે રે, મારા ગોપ અને ગોપીઓ હવે શું કરતા હશે. પરીક્ષિત, હવેની જે કથા છે ને પ્રેમની કથા છે. પ્રેમ કોને કહેવાય એ ઉદ્ધવા ગમનની કથા બતાવશે. પરમાત્માની સાથે જ્યારે જીવાત્માને પ્રેમ બંધાય છે ત્યારે પરમાત્મા એ ભક્તને યાદ કરીને રોયે રાખે છે. ભગવાન એ ભક્તને યાદ કરે છે. ભરતજીએ ભગવાનમાં જો હેત કર્યો હતો, પ્રેમ કર્યો હતો, તો અખંડ ભગવાન ભરતજીને સંભાળી સંભાળીને નંદ સંતોએ ભગવાન સ્વામિનારાયણમાં હેત કર્યું હતું તો સંતો જયારે ગામડે જતા ને ત્યારે સંતોને સંભાળીને ભગવાન સ્વામિનારાયણની આંખોમાં આંસુ ભરાતા. અજગોપ અને ગોપીઓ વૃંદાવનવાસીએ ભગવાન કૃષ્ણમાં હેત કર્યું છે તેને સંભાળીને આજ મથુરાનો ધણી ભગવાન કૃષ્ણ સતત રડે રાખે છે, અખંડ રડે છે. મહેલની અગાશી પર જઈને વિચાર કરે, અરે રે મેં શું કર્યું, બાબા નંદ યશોદા એનો પ્રેમને ઠોકરાનો અહીંયા ઉતર્યો, એ બધા મને સંભાળતા હશે, એના દિવસો કેમ જતા હશે, હું કેટલો બધો નિષ્ઠોર છું એમ, એના પ્રેમને મેં ગણકાર્યો હોય નહીં. માં યશોદા રાકડી બિચારી મને યાદ કરી તેની રડતી હશે, માં મને નહોતી આવવા દેતી પણ મેં માને કીધું તો મામા મને જવા દે હું પાછો આવીશ, એ ભોળોડી માં મારા વચનમાં આવી ગઈ. બિચારી કેટલી રડતી હશે હવે, હવે શું કર્યું, આના કરતા તો પૃથ્વી પર ન આવ્યો તો સારું. કૃષ્ણ બહુ રડ્યા છે, મનમાં થઈ લાવ માતા પિતાની ધીરજ મળે એટલા માટે એકાદ પત્ર લખું, મારું હૃદય પણ હળવું થશે, પત્ર એને મળશે ને તો એને આનંદ થશે, વિચાર કરીને પત્ર લખવા તૈયાર થયા છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, પત્ર હાથમાં લીધો છે, બીજા હાથમાં કલમ લીધી છે. કૃષ્ણે પત્રનો પ્રારંભ કર્યો છે, વ્રજમાં બિરાજતા મારા પ્યારા પ્યારા પિતા બાબા નંદજી તથા મારી વહાલી માં યશોદા. પણ યશોદા શબ્દ લખ્યા પછી જો ગોપીઓનું નામ લખવા જાય પણ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, કલમ બીજો વળાંક લેવા તૈયાર નથી, આખા એ પત્રની અંદર યશોદા 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 લખાણું, આખો પત્ર યશોદા નામથી ભરાઈ ગયો છે. કૃષ્ણ બધું લખી નથી શકતા, આંખોમાંથી આસોડાની ધારાઓ થઈ છે, તપ તપ આસોડા પેલા પત્ર ઉપર પડે છે. આ બધું ઉદ્ધવજીના મનમાં એમ વિચાર થાય કે ખબર નહીં કૃષ્ણ ભણીને આવ્યા પછી એને થયું છે શું, ક્યારેક રાત્રિમાં જાગી જાય, જાગી જઈને તરત રુદન કરવા લાગે, ક્યારેક જમતા જમતા રુદન કરતા ઉભા થઈ જાય, ભોજન એમને અધૂરું રહી જાય, થયું શું હશે. મારે આજ તો કઠણ હૃદય કરીને પૂછી લેવું છે, આટલું બધું તમે કોની સાથે હેત બાંધ્યું છે, જેને તમે નિત્ય સંભાળો છે, છે કોણ પાત્ર જેને તમારા હૃદયને જકડી લીધું, આજ તો પૂછવું છે. આ વિચાર કરીને ઉદ્ધવજી મહેલની અગાશી ઉપર આવ્યા છે અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ઉદ્ધવજીને આવતા જોતાની સાથે કૃષ્ણે પેલો પત્ર હાથમાં લઈ લીધો, આંખોના આંસુને સાફ કર્યા છે. ઉદ્ધવજી આવ્યા, કૃષ્ણને પ્રશ્ન કર્યો છે, કૃષ્ણ એક વાત પૂછું, બોલો ઉદ્ધવ શું પૂછું છું. કૃષ્ણ એક વાત મને સમજાતી નથી, જ્યારથી તમે ભણીને આવ્યા છો ત્યારથી સતત ઉદાસ રહો છો, અખંડ કોઈને સંભાળતા હોય એમ લાગે છે, કોણ છે પાત્ર, કૃષ્ણ બતાવો તો ખરા, આટલું બધું તમારા હૃદયમાં સ્થાન કોણે જમાવ્યું છે. કૃષ્ણ બોલ્યા છે, ઉદ્ધવ સાંભળો, મને આજ વૃંદાવન બહુ યાદ આવે છે, મને મારું ગોકુળ સાંભળે છે, મને મારા ગોપ અને ગોપીઓ બહુ યાદ આવે છે, માં યશોદા બાબા નંદ ભૂલાતા નથી. ઉદ્ધવજી બોલ્યા છે, કૃષ્ણ એક વાત બતાવો, બોલો ઉદ્ધવ. કૃષ્ણ જેને તમે મા બાપ કહો છો એ નંદ અને યશોદા તમારા સાચા માતા પિતા નથી, ખરા અર્થમાં તમારા માતા પિતા તો વસુદેવ અને દેવકી છે, નંદ અને યશોદા બંને તો પાલક મા બાપ છે, હવે તમારે એને ભૂલવા જોઈએ. નંદ યશોદા પાલક માતા પિતા છે, સાચા માતા પિતા નથી. આટલા શબ્દો સાંભળતાની સાથે કૃષ્ણ એકદમ આગળ વધ્યા છે, ઉદ્ધવજીના મોઢાડો હાથ ધરીને, ઉદ્ધવ આગે મત બોલીએ, ઉદ્ધવ તો એમ કેમ કહી શકે નંદ અને યશોદા તમારા સાચા માતપિતા ને? ઉદ્ધવ સાંભળ, જે દાડે મથુરામાં મને કોઈ રાખવા તૈયાર નહોતું, વસુદેવ અને દેવકી પણ રાખવા તૈયાર નહોતા, ઉદ્ધવ તો પણ જે દાડે મને રાખવા તૈયાર નહોતો તે દાડે નંદ અને યશોદાએ મને પોતાના કલેજાનો ટુકડો બનાવીને રાખ્યો હતો. અને આજ હું એમ કહું, નંદ અને યશોદા મારા મા બાપ નથી. ઉદ્ધવ, મારી માં યશોદાએ એના મોઢામાંથી કોળિયા કાઢી કાઢીને મને ખવડાવ્યો છે, કેમ ભૂલવા? મારાથી યશોદા નહીં ભૂલાય. ઉદ્ધવ તને શુકુ, એ માત પિતાની મોઢે તો મુખે ઉદ્ધવ કહી નથી આવતી, અમે ન થઈ સેવા એહની, તે તો ખટકે છે અમને અતિ. ઉદ્ધવ, હું જયારે નાનો હતો ને ત્યારે માને એમ કેતો, મામા હું જયારે મોટો થઈશ તારી સેવા કરીશ. બાબા નંદને પણ એમ કહેતો, બાબા હું જયારે મોટો થઈશ પછી તમારે ગાયો ચરાવવા નહીં જવું પડે, વચ્છ ચરાવવા નહીં જવું પડે, હું તમારું વૃદ્ધાપન પાળીશ, હું તમને બહુ સુખી કરીશ. અને ઉદ્ધવ, આજ હું મોટો થયો એ માતપિતાને નોંધારા મૂકી, એ વૃદ્ધ માતાને નિરાધાર મૂકીને ઉદ્ધવ આજ હું અહીં આવતો રહ્યો. ઉદ્ધવ તને શીખવું, આજ હું બહુ ડાહ્યો લાગુ છું, આજ હું બહુ ગુણેલ લાગુ છું. ઉદ્ધવ નાનો હતો ને ત્યારે આવો નહોતો, હતા અમે બહુ અટારા, નિત્ય રાડતે નવલી લાવતા, તોય અમોને કાય નવ કહેતા, સામુ હેતે કરીને બોલાવતા. ઉદ્ધવ હું જયારે નાનો હતો ત્યારે બહુ તોફાની હતો, કોઈ એવો દિવસ નહોતો ગયો મારી ફરિયાદમાં યશોદાની પાસે ન આવી હોય. સવાર પડ્યા વિનાનું રહે તો મારી ફરિયાદ આવ્યા વિના નહીં રહે, નિત્ય મારી નવી નવી ફરિયાદો આવતી. પણ તેમ છતાં માં યશોદાએ મને કશું જ કીધું નહીં. તેમ છતાં યશોદા મારો પક્ષ હંમેશા માટે રાખતી હતી. અને ઉદ્ધવ, એ માં મને એમ કહેતી હતી, લાલા તું મોટો જયારે થાયશ ત્યારે મારું ગઢપણ તો પાળીશ ને? હું હા કહેતો. તો ઉદ્ધવ આજ હું મોટો થયો એને રોતા મૂકી અહીં આવતો રહ્યો. માં યશોદા વિચારી મને નહોતી આવવા દેતી, ઉદ્ધવ એનું રુદન તે જોયું નથી. હું જયારે અહીંયા આવ્યો ને ત્યારે યશોદા હૈયા ફાટ રડતી હતી અને મને કહેતી હતી, કૃષ્ણ હું તને નહીં જવા દઉં, તું જાઈશ તો પાછો નહીં આવીશ. પણ મેં માને એમ કીધું, તું મામન રજા હું જરૂર પાછો આવીશ. એ બિચારી રાંકડી માને મારા વચનમાં વિશ્વાસ આવ્યો, મને રજા આપી અને ઉદ્ધવ અહીંયા રોકાઈ ગયો. હવે મને નંદ અને યશોદા બહુ સાંભળે છે, ગોપ અને ગોપીઓ બહુ સાંભળે છે, માટે ઉદ્ધવ હું રડું છું. ઉદ્ધવજી બોલ્યા છે, પ્રભુ એક કામ કરો, જો તમને બહુ જ વાલા હોય નંદ યશોદા તો પત્ર લખો, પત્રમાં સંદેશો લખો કે જેને કારણે તમને પણ આનંદ થશે અને પત્ર વાંચી નંદ યશોદા ગોપ ગોપીઓ પણ રાજી થશે. અને આટલા શબ્દ સાંભળતા કૃષ્ણ ધા પુકારી રડી પડ્યા છે, ઉદ્ધવ તને શું કહું, પ્રેમ કા સંદેશ ઉદ્ધવ પાતી ન પઠાઈ. ઉદ્ધવ પ્રેમનો સંદેશો પત્ર દ્વારા નથી મોકલી શકાતો. ઉદ્ધવ તું એમ કે છો પત્ર લખો, પણ સાંભળ, માં યશોદાના મનમાં એમ છે, મારો કૃષ્ણ મારી ગોદમાં બેસી માખણ મિશ્રી ખાય. ગોપ ગોપીઓના મનમાં એમ છે, કૃષ્ણ મારી સાથે રાસ રમે. બાબા નંદના મનમાં એમ છે, મારો લાલો મારી સાથે ગૈયાને ચરાવવા આવે. ઉદ્ધવ બતાય, આ બધી ઈચ્છા હું કેમ કરી પૂરી કરું? ઉદ્ધવ પ્રેમ કા સંદેશ પાતી ન પઠાઈ, પ્રેમનો સંદેશ પત્ર દ્વારા ન મોકલી શકાય. બોલતા કૃષ્ણ રડી પડ્યા છે. ઉદ્ધવજી ધીરજ આપે છે, કૃષ્ણ આટલું બધું રડવાનું કઈ રસ્તો કાઢો, તમને પણ સુખ થાય, ગોપીઓને પણ સુખ થાય, નંદ યશોદા પણ રાજી થાય. કૃષ્ણ બોલ્યા છે, ઉદ્ધવ મને જો રાજી કરવો હોય, મને રોતો બંધ કરવો તો એક ઉપાય છે, મારા રડવાનું કારણ હું નથી, ગોપીઓ છે. મારા રુદનને જો બંધ કરવું હોય તો એની સ્વિચ છે એક વૃંદાવનમાં ગોઠવાણી છે. ગોપ અને ગોપીઓ નંદ યશોદા મને સંભાળી નિત્ય રડે છે, માટે હું પણ રડું છું. એ જો રડતા બંધ થઈ જાય તો હું તો આપોઆપ રડતો બંધ થઈ જાય એમ છું. ઉદ્ધવ તમે એક કામ કરો, તમે વૃંદાવનની અંદર જાઓ, ગચ્છ ઉદ્ધવ રજમ સૌમ્ય. તમે વૃંદાવનની અંદર જાઓ અને વૃંદાવનની અંદર રહેલી ગોપીઓ ગોપ નંદ યશોદાને ધીરજ આપો ને એનું રુદન બંધ કરાવો. એ જો રડતા બંધ થઈ જશે તો મારું રુદન આપોઆપ બંધ થઈ જશે. ઉદ્ધવજી બોલ્યા છે, પણ નાથ તમે જરાક વિચાર તો કરો, મારી જેવો જ્ઞાની પુરુષ, વેદનો આચાર્ય પુરુષ, એ ગામડા ગામની અંદર રહેનારી ઉદ્ધત નારીઓ અને એ ગોપ ગોવાળિયાઓ, એને જેને હું મારા જ્ઞાનની વાતો શું કહું એમ? અરે મારા જ્ઞાનીની વાતો એ અભણ ગોપીઓને શું સમજાવવાની હતી? નાથ, મારી જેવા વિદ્વાન પુરુષને તો કોઈ વિદ્વાનની પાસે મોકલો, તેની પરીક્ષા થાય, એની કસોટી થાય. એવી અબૌધ ગોપીઓની પાસે જઈને મારી જ્ઞાનની વાતોને શું કહું? અને એને મનાય પણ કેમ? જેણે શાળા કદી જોઈ નથી તેને આગળ મારા જ્ઞાનની વાતો કહેવી એ તો મશ્કરી કર્યા જેવું કહેવાય. માટે ભલા થઈને મને ત્યાં નહીં મોકલાવ. કૃષ્ણે કહ્યું છે કે ઉદ્ધવ, મને રોતો જો બંધ કરવો હોય તો તારે જવું પડશે. ભગવાને આજ વિચાર કર્યો છે, ઉદ્ધવજી જ્ઞાની જબર છે પરંતુ પ્રેમ નથી, ભક્તિ નથી ઉદ્ધવના હૃદયમાં. જ્ઞાનનો ઉદ્ધવને હમ છે. જો ઉદ્ધવ વૃંદાવન જાય અને એના જ્ઞાનમાં જો પ્રેમ ભળી જાય તો સોનામાં સુગંધ પડી જાય. ઉદ્ધવજીને આગ્રહ કર્યો છે, ના ઉદ્ધવ તમે જાઓ, તમે જ્યાં સુધી નહીં જાઓ ત્યાં સુધી ગોપ અને ગોપીઓ રડતા બંધ નહીં થાય, એ રડતા બંધ નહીં થાય ત્યાં સુધી મારું રુદન નહીં અટકાય. નહીં છૂટકે ઉદ્ધવજીને જવાની તૈયારી કરવી પડે છે. પણ ઉદ્ધવજી જયારે ગયા છે ને ત્યારે પરમાત્માએ કીધું તું, ઉદ્ધવ તમે એકલા જાશો ને તો ગોપીઓ તમારી સામે નહીં જોવે, માટે મારો પિતાંબર લેતા જાઓ, વૈજંતી માળા પહેરતા જાઓ, તો ગોપીઓ તમારી સાથે બોલશે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ઉદ્ધવજી આજ વૃંદાવનની અંદર આવ્યા છે. રથને હંકારતા હંકારતા બાબા નંદના દરવાજે પહોંચ્યા છે. યશોદાજી આજ ઓસરીને કોરે બેઠા છે, વાળ છૂટા મૂકેલા છે, જૂના વસ્ત્રો પહેર્યા છે, ફાટે તૂટે ભૂતિ ભૂખાવળ બેઠી હોય એમ આજ માં યશોદા બેઠી છે. સામે એક બાજુ નંદ રાજા બેઠા છે. માં યશોદાની આંખોમાંથી પાણીના ટપકતા આંસુ બંધ થયા છે, લોહીના આંસુ ટપકી રહ્યા છે, લોહીના આંસુ. યશોદાજીએ બાબા નંદને કહ્યું છે, બાબા હું તમને ના પાડતી હતી, મારા લાલાને તે મથુરા ન લઈ જાઓ, મારો લાલો એકવાર મથુરા જશે તો ફરીવાર મને દર્શન નહીં થાય. પણ તે મારું માન્યા નહીં, આજ મને લાલાએ વિનાની કરી નિરાધાર કરી મૂકી છે. બાબા નંદજી બોલ્યા છે, દેવી આજ તો મને ઘણો પ્રસાદ આપ થાય, પણ શું કરું? હા સાંભળ, કેવળ તને જ દુઃખ છે એમ નહીં, લાલાની ગાયો પણ એટલી જ દુઃખી બની છે. યશોદાજી બોલ્યા છે, સાચી વાત છે, હું આજે ગાયોને જયારે પાણી પાવા ગઈ તે એક પણ ગાયે પાણી ન પીધું. બાબા નંદ બોલ્યા છે, દેવી લાલાની પ્યારી જે ગીગી ગાય છે, તો જ્યારથી લાલો ગોકુળનો ત્યાગ કરીને મથુરા ગયો છે ત્યારથી ગામમાં આવતી જ નથી, પાણી પીતી નથી, અન્ન ખાતી, બસ લાલાને વિરહ એમને જુરે જ રાખે છે, જુરે જ રાખે છે. યશોદાની સ્થિતિ જાણે કોઈ પાગલ નારીવન એવી સર્જાય. યશોદા નંદ બાબા જ્યાં વાત કરી રહ્યા છે ત્યાં મકાનના મોભ ઉપર કાગ બોલ્યો. કાગના શબ્દ સાંભળતાની સાથે માં યશોદાને આશા બંધાણ છે, દોડતા દોડતા ફળીમાં આવી માં યશોદાજી કાગને કહેવા લાગ્યા, હે કાગ, તું લાગે છે કે આજ કુશળતા અને ખુશીના સમાચાર લઈને આવ્યો હો, સાંભળ આજ તારા સમાચાર જો સાચા પડે અને મારો લાલો મારો કૃષ્ણ જો અહીં આવશે તો સાંભળું સુંદર સોનાનું પાંજરું કરીને અંદર તેને રાખીશ, તારે સોનાની ચાંચ કરી આપીશ, પણ જો મારો લાલો આવશે તો હે કાગ જોજે તારી વાણી ખોટી ન પડે. અને બધો સંવાદ દરવાજાની બહાર ઉભેલા ઉદ્ધવજીએ સાંભળ્યો છે. નંદ યશોદાનો સંવાદ જોતા ઉદ્ધવજીની આંખોમાં પણ આંસુ ભરાયા. આ પ્રેમ નંદ અને યશોદાના પ્રેમને જોતાની સાથે ઉદ્ધવજીનું અડધો જ્ઞાન એમને મોકલ્યું. ઉદ્ધવજી રથ અંદર લીધો છે. બાબા નંદે જોયા ઉદ્ધવજી આવેલા, એકદમ બાબા નંદ ઉભા થયા છે. પધારો ઉદ્ધવ પધારો, કાંડુ પકડે રથમાંથી નીચે ઉતાર્યા છે, પાણી આપ્યું છે, સુંદર આસને બેસાડ્યા. માં યશોદાને ખબર પડી કે ઉદ્ધવજી મથુરાથી આવે છે, આ લાલાના મિત્ર છે. માં યશોદાએ કીધું છે, ઉદ્ધવ તમે મારા લાલાના મિત્ર છો? હા. મારો લાલો શું કરે? કુશળ તો છે ને, સુખી તો છે ને? હા યશોદા, બહુ સુખી છે, બહુ કુશળ છે. યશોદાજી બોલ્યા છે, હવે તો લાલો મથુરાનો રાજા બન્યો, એને રાંકડી માને કદી યાદ કરે છે ખરા? એને રાંકા બાપ કદી ઉદ્ધવ કૃષ્ણને યાદ આવે છે ખરો? બોલતા બોલતા યશોદાજી રડી પડ્યા છે. ઉદ્ધવજી કીધું છે, માં રડીશ નહીં, સાંભળ, એક ક્ષણ વાર પણ તમને કૃષ્ણ ભૂલતા નથી, અખંડ તમને સંભાળે છે. બાબા નંદજીએ કીધું છે, દેવી ઉદ્ધવજી આવ્યા છે, બીજી વાત પછી કરજો, પેલા રસોઈ તૈયાર કરો. રસોઈ તૈયાર કરાવી છે. ઉદ્ધવજીને જમવા માટે બેસાડ્યા છે. ઉદ્ધવજી જમવા બેઠા છે, એકલા બેઠા. બાબા નંદ જ્યારે ન બેઠા, ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે, બાબા આપ બી બેઠીએ ભોજન કરીએ? બાબા નંદજી હાથ જોડ્યા છે, ઉદ્ધવ એ ભોજનનું સુખ હવે મથુરાવાસીને આપ્યું. ઉદ્ધવ જ્યારથી અમારો કૃષ્ણ મને મૂકીને ગયો છે ત્યારથી અમારા માટે અન્ન અને જળ હરામ થયા છે. ઉદ્ધવ જ્યારથી કૃષ્ણ ગયા છે ત્યારથી મોઢામાં અન્ન કે જળ કશું હોતું નથી. કોને માટે અમે ખાઈએ ને કોને માટે હવે જીવીએ? જેને માટે જીવતા હતા એ કૃષ્ણ તમને મૂકીને જતા રહ્યા. બોલતા બાબા નંદ અને યશોદા બંને રડી પડ્યા છે. નંદ યશોદાનું રુદન જોતા ઉદ્ધવજીને પણ ખાવું પાયું નથી. ઉદ્ધવજી એમને એમ ભોજનના થાળને મૂકી દઈને ઉભા થઈ ગયા છે. સુખદેવજી મહારાજ કે પરિચિત આખી રાત કૃષ્ણની વાતોમાં ગુજારી છે. સવારનો જ્યારે સમય થયો, ઉદ્ધવજીના મનમાંથી લાયો ગોપીઓને મળતો. ગોપીઓને મળવા માટે યમુનાના કિનારે આવ્યા છે. પાગલ બનેલી ગોપીઓ જાણે કૃષ્ણની રાહ જોઈ રહી છે. ગોપીઓ ઉદ્ધવને જોયા છે, પરમાત્માનું પિતાંબર જોયું, વૈજંતી માળા જોઈ. ગોપીઓના મનમાં એમ થયું, ઓહો આ તો આપણા કૃષ્ણનો કંઈ લાગે છે. દોડતી દોડતી ગોપીઓ ચારે બાજુ વિટાઈ વળી છે ઉદ્ધવજીને, અને ઉદ્ધવજીને પ્રશ્ન કરવા લાગી, ઓહો આપ કોણ છો? અમારા કૃષ્ણના કઈ સગા થાઓ છો? ઉદ્ધવજી કીધું છે, હા હું કૃષ્ણનો પરમ મિત્ર છું, સખો છું. અને કૃષ્ણનો મિત્ર છો આટલા શબ્દ સાંભળતા તમામ ગોપીઓ ખડખડાટ હસી પડે છે. અરે ઉદ્ધવ, આ દુનિયા બીજો કોઈ મિત્ર ન મળ્યો? તે કપિને મિત્ર કર્યા. ઉદ્ધવજી એક વાત કહીએ, બોલો ગોપીઓ. ઉદ્ધવ હજુ જો તમને કૃષ્ણની સાથે ગાઢ મૈત્રી ન થયો હોય તો અમે તો તમને એમ કહી છીએ હજુ એની મૈત્રી તોડી નાખો. એના કપટી હૃદયને તમે નથી ઓળખતા ઉદ્ધવ, અમે ઓળખીએ છીએ. પ્રથમ તમારી સાથે અઢળક હેત કરશે અને પછી અમારી જેમ તમને વલવલતા મૂકીને ત્યાંથી જતો રહેશે. માટે અમારી વાત જો મનાય ને ઉદ્ધવ, તો હજુ જો તમારે ગાઢ મૈત્રી ન થયો હોય તો એ મૈત્રીને તોડી નાખો. ઉદ્ધવજી બોલ્યા છે, ગોપીઓ તમે એવું ના બોલો. ગોપીઓ બોલે છે, ઉદ્ધવતાને ખબર નથી, એ સ્વાર્થી કૃષ્ણને અમે ઓળખીએ છીએ. એટલો બધો સ્વાર્થીલો છે, વર્ષો સુધી અમારી સાથે રહ્યો અને એકાએક અમને મૂકીને જતો રહ્યો, અને ગયા પછી કોઈ દી અમને સંભાળી નથી. બસ ઘડીના છઠ્ઠા ભાગમાં અમને ભૂલી ગયો, આજે એક ક્ષણ પણ સંભાળતો નથી. અમે એને સંભાળી સંભાળીને એના વેરામાં સતત તડપીએ છીએ અને અમને એ ભૂલી ગયા છે. ઉદ્ધવજી બોલ્યા છે કે નહીં ગોપીઓ, તમારી માન્યતા ખોટી છે. તમને શું કહું, કૃષ્ણને તમે બહુ વાલી છો, રાત દિવસ રટણ રહે છે, વારંવાર વ્રજરાજને તમારા પ્રેમની વાત પ્રેમદા નથી વિસરતી વ્રજરાજને. હે ગોપીઓ, રાત્રિ દિવસ કૃષ્ણ અખંડ તમને સંભાળે છે, એક ક્ષણ વાર તમને ભૂલતા નથી. વળે ઉઠતા બેસતા એમ બોલે, શું કરતી હશે વ્રજ સુંદરી, સુતા સુતા જાગે જબકી, ત્યારે ગોપી ગોપી ઉઠે કરી. હલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સતત ગોપી ગોપીનો નાદ કરે છે. કૃષ્ણ સુતા હોય સ્વપ્ન એને થાય, જબકીને જાગી જાય, જાગતા વેત જ બોલે છે, મારી ગોપી શું કરતી છે, હા માધવી હા રંગવેણી હા પ્રભાવતી, અખંડ તમને સંભાળે છે કૃષ્ણ. આટલા શબ્દ સાંભળતા તમામ ગોપીઓ રડી પડે છે. ગોપીઓને રડતા જોતાની સાથે ઉદ્ધવજી બોલ્યા, ગોપીઓ તમે રડો નહીં, સાંભળો, તમને તેટલા માટે રડવું આવે છે, તમને શાસ્ત્રનું જ્ઞાન નથી, તમે વેદો ભણી નથી ને એટલે રડો છો. વેદમાં સાફ સાફ એવું લખ્યું છે, મા કિજ્યતમ મહાભાગો દ્રક્ષતઃ કૃષ્ણ મંતિકે અંતરુદેશ ભૂતાના વાસ્તે જ્યોતિર્વિવર્ધસી. શાસ્ત્રમાં વેદની અંદર સાફ સાફ એવું લખેલું છે કે લાકડાની અંદર અને કાષ્ટની અંદર જેમ અગ્નિ વ્યાપી રહેલો છે, પરમાત્મા જીવ પ્રાણી માત્રની અંદર વ્યાપી રહેલા છે. એ તો તમને જ્ઞાન નથી, વેદને ભણી નથી, એટલે તમે માનો છો કે અમારો ત્યાગ કરીને કૃષ્ણ મથુરા જતા રહ્યા છે. બાકી વેદ અને શાસ્ત્રના દ્રષ્ટિબિંદુથી તમે જો વિચાર કરો તો કૃષ્ણ ક્યાંય ગયા નથી, તમારા સ્વરૂપની અંદર પણ અંતર્યામી સ્વરૂપે બિરાજમાન. ઉદ્ધવજી બોલ્યા છે, ગોપીઓ તમે હસો છો કેમ, તમને સત્ય કહું છું કે પરમાત્મા જીવ પ્રાણી માત્રની અંદર અંતર્યામી સ્વરૂપે રહ્યા છે, તમને જ્ઞાન નથી માટે શોક થયો છે. ગોપીઓ ઓર હસી છે, અને ગોપીઓને હસતા જોતાની સાથે ઉદ્ધવજી બોલ્યા છે, ગોપીઓ મને ખબર હતી મારી જ્ઞાનીની વાતોની તમને હા નહીં પડે, મને વિશ્વાસ હતો કે મારી વેદની વાતો તમને નહીં સમજાય, અને તમને નહીં સમજાય મને લાગતું હતું, માટે મેં વારંવાર કૃષ્ણને કીધું તું ભલા થઈને મને તમે ભલા થઈને તમે મને ગોકુળ નહીં મોકલો, મને ગોકુળ નહીં મોકલો, મારી વેદાંતની વાતોનું રહસ્ય એ અભણ ગોપીઓ નહીં સમજી શકે. અને આટલા શબ્દ સાંભળતા વધારે ગોપી હસી છે, અને હસતી હસતી ગોપીઓ કહેવા લાગી, અરે ઉદ્ધવ, અમારા મનમાં તો એમ હતું તમે ભગવાનના પરમ મિત્ર છો, સખા છો, માટે મહાન બુદ્ધિશાળી છો, તો અત્યારે અમને ખ્યાલ આવ્યો કે ઉદ્ધવ તમે તો ઊંધા જ છો, ઉદ્ધવ તું તો ઊંધો છો, શું તું અંતર્યામી પણાની વાતો કરે છો, ઉદ્ધવ તારો આ કોલસા જેવું જ્ઞાન રાખ તારી પાસે મારે મફતે લીધું તું, જે મુખે અમે પાન ચાવ્યા તે મુખે આવડ કેમ ચાવશું, કૃષ્ણ વિના ઉદ્ધવ અમે બીજું અંતરે કેમ ઠેરાવશું. અમારા હૃદયમાં રગે રગની અંદર કૃષ્ણ વાપેલો છે, અને જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં અમને કૃષ્ણ દેખાય, જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં કૃષ્ણ દેખાય છે. અને ઉદ્ધવ તું એમ કે છો અંતર્યામી સ્વરૂપે ભગવાન રહેલા છે, તું જે શર્મ નહીં આવતી,